શ્રવણ બેલગોલામાં પૂજ્યભાઈ શ્રી લાલચંદભાઈનું નય ચક્ર પેજ નંબર 31-32 પર પ્રવચન તારીખ 1/1/86 સડંગ પ્રવચન નંબર 126
નય ચક્રપાનું 31-32 નો અનુવાદ શ્રી દેવસેન આચાર્ય નય ચક્ર નો કોઈ ઇતના ભારી નહીં હૈ અનુવાદ તો તૈયાર હૈ આપની દ્રષ્ટિ છે કે હું તો અગાઉ કા પંડિત ક્યાં અચ્છા મેરે કામ હો ગયા
અબ આપકા જો ફક્ર હૈ
ફિર સે દિન પારા તો ચલા હૈ ફિર સે દિન પારા રણ પારા ફરી નિશ્ચય નહીં તો ઉપનય થી રહી છે ઉપનય એટલે વ્યવહાર થી રહી છે નિશ્ચય નહીં એ વ્યવહાર થી રહી છે હેતુરૂપ વ્યવહારથી પણ રહી છે અને ઉપચાર રૂપ વ્યવહારથી પણ રહી છે પરાધિક વ્યવહારથી પણ રહી છે અને એ નિશ્ચય નહીં એના લક્ષણ નિશ્ચય નહીં અભેદ અને અણુપચાર જેનું લક્ષણ છે અભેદ એટલે કે સમ્યક જ્ઞાન ચારિત્રના જે પરિણામ છે એ પણ આત્મામાં અભેદ થાય છે એનું નામ નિશ્ચયનું છે જો એ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામને ભેદરૂપ જુઓ તો સદભૂત વ્યવહાર થઈ ગયો અને અભેદ થી જુઓ તો એ નિશ્ચયની થઈ ગઈ અનન્ય અને અણુપચાર ઉપચાર કરે રાગી આત્મા હૈ દેહી આત્મા હૈ દેવ આત્મા હૈ મનુષ્ય આત્મા હૈ એસા જો ઉપચાર કા કથન હૈ તો ઉપચાર સે ભી રહિત હૈ યાને અણુપચાર હૈ યથાર્થ કા વિષય કરને વાલા નિશ્ચય જેનું લક્ષણ છે અને જે અર્થનો નિશ્ચય કરાવે છે કોણ નિશ્ચય નહીં અર્થનો યાને પદાર્થનો યાને આત્મા કા સ્વભાવ કો નિશ્ચય કરાવે છે એટલે અનુભવ કરાવે છે નિર્ણય કરાવે છે એટલે અનુભવ કરાવે છે એમ લેવું છતાં અનુભવ પહેલા પણ એ પ્રકારે નિર્ણય નિશ્ચય નહીંથી થઈ શકે છે એ નિશ્ચય નહીં છે એ કાંઈ નિશ્ચય નહીંની વ્યાખ્યા છે ને માટે નિર્ણય જો કરે તો એ નિશ્ચય નહીં નથી રહેતી વ્યવહાર થઈ જાય છે નિશ્ચય નહીં તો અભેદ અને અનુપચાર એટલે આત્માની સાથે અનન્ય પરિણામ થાય છે એકરૂપતા મોક્ષ માર્ગની તેથી તેને નિશ્ચય નહીં કહેવાય છે આત્મા અને આત્માના પરિણામ શુદ્ધ નય અને શુદ્ધ નિયનો વિષય એ અભેદ કરો તો એને શુદ્ધ નહીં કહેવાય એ નિશ્ચય નહીં તો આ તો એકલા નિશ્ચયનો અર્થ અહીંયા અનુભવ છે છતાં અનુભવ પહેલા એ સવિકલ્પ નિશ્ચય નહીં હતી એવો આત્માનો અનુભવ થવાનો છે એવો નિર્ણય પણ થઈ શકે છે શ્યાદ પરથી રહી તો હોવા છતાં કોણ નિશ્ચય નહીં નિશ્ચય નહીં કથનચિત કો સ્વીકાર નહીં કરતી નિશ્ચય નહીં સ્યાદપથે રહી કથનચિત એસે સ્વીકાર નહીં કરતી કે ઓ અભેદ હૈ આત્મા કી સન્મુખ પરિણામ થયા એ પરિણામ અને પરિણામી અનન્ય હો ગયા તો એ આત્મા કથનચિત શુદ્ધ હૈ એટલા નહીં સર્વથા શુદ્ધ હૈ કથનચિત શુદ્ધ કહો તો સ્યાદપદ આ ગયા તો દ્રષ્ટિ કથન કે અશુદ્ધ પર ચાલી જતી હૈ એ શુદ્ધ નિશ્ચય નહીં વિષય એ છે એટલો ત્રિકાળી સામાન્ય છે અને એ પણ અભેદ થઈને અનુભવ કરે એનું નામ નિશ્ચય નહીં થાય શ્યાદ પરથી રહી તો હોવા છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતું નથી કારણ કે તે ઉપનયથી રહી છે નિશ્ચય નહીં પરાશ્રિત રાગ એવો જે વ્યવહાર અશુદ્ધભૂત વ્યવહાર એનાથી એ રહી છે રહિત હોવાથી અને આત્મા પોતાના જ્ઞાન દર્શન ચારિત્રથી સહિતપણે અનુભવમાં આવ્યો તે કારણે તેમાં આનંદનો અનુભવ આવે છે માટે તે નિશ્ચયાભાસ પણ લાગુ પડતો નથી શ્યાદપથી રહિત હોવા છતાં પણ તેમાં એટલે નિશ્ચયમાં નિશ્ચયાભાસ પણ થતું નથી. કેમ કે અહીંયા નિશ્ચય નહીં એટલે આત્મા આશ્રિત શુદ્ધ ઉપયોગ સંવનિરાના પરિણામ તે નિશ્ચય નહીં છે, એમાં આનંદ આવે છે, માટે તે નિશ્ચયાભાસ પણ લાગુ પડતો નથી. કારણ કે તે ઉપનેતી રહી છે, વ્યવહારથી નિશ્ચય નહીં રહી છે. જેમ કે સાતમા ગુણસ્થાન ધ્યાન આવે છે ત્યારે પાંચમા વ્રતના પરિણામ હોતા નથી, તો આનંદનો અનુભવ ભરતી આવી જાય છે. તો અહીંયા નિશ્ચયાભાસ પણ ક્યાં આવ્યું? કેમ કે શાસ્ત્રી રહી છે, રૂપનયથી રહી છે, પાંચમ વ્રતના પરિણામથી રહી છે, તો પણ આનંદથી સહિત છે, એથી નિશ્ચયાભાસ પણ આવતો નથી. નિશ્ચયાભાસ પણ તો લક્ષ્ય એવું માન્યું કે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય પણ હું શુદ્ધ છું, હોય શુદ્ધ અને માને શુદ્ધ તો નિશ્ચયાભાસ પણ છે. દ્રવ્ય શુદ્ધ છે એ તો વાસ્તવિક છે, પણ દ્રવ્યની શુદ્ધતા લક્ષ્યમાં લઈને પરિણામે પણ હું શુદ્ધ થઈ ગયો એમ માને તો નિશ્ચયાભાસ છે. આ નિશ્ચયની તો સ્વાસ્ત્રી અનુભવ થઈ જાય છે અને અનુભવની દશામાં આનંદનો અનુભવ આવે છે, માટે તે નિશ્ચયાભાસ પણ
પરિણામે શુદ્ધ નથી. એ વખતે
પરિણામે શુદ્ધ થાય છે નવો આત્માની સન્મુખ જયારે આત્મા થાય ત્યારે દ્રવ્ય શુદ્ધ હતો અને દ્રવ્યનો દ્રષ્ટિ કરી તો પરિણામે શુદ્ધ થઈ ગયો અને આનંદ આવ્યો, પછી નિશ્ચયાભાસ પણ રહેતો નથી એમ. કારણ કે તે નિર્વિકલ્પ ધ્યાન વ્યવહાર રત્નત્રીના પરિણામથી રહી છે. નિશ્ચય રત્નત્રીના પરિણામથી તો આત્મા સહી થયો અને વ્યવહાર રત્નત્રીના પરિણામથી આત્મા રહિત જ છે. નિર્વિકલ્પ ધ્યાન વખતે વ્યવહાર રત્નત્રીના પરિણામ હોતા નથી, એટલે ઉપનયથી રહીત હોવા છતાં પણ નિશ્ચયાભાસ પણ આવતો નથી એમ. સાતમા ગુણ સ્થાને જીવ જાય છે ત્યારે પાંચમા વર્ષના પરિણામ નથી, કેમ કે નિશ્ચય રત્નત્રીના પરિણામ આત્માની સાથે અન્નની અભેદ થઈ જાય છે, તેથી નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો અને આનંદ આવે છે, માટે નિશ્ચયાભાસ પણ નથી. કેમ કે પાંચમા વર્ષનો વિકલ્પનો ત્યાં અભાવ છે, છતાં નિશ્ચય મોક્ષ માર્ગનો સદભાવ છે. નિશ્ચય મોક્ષ માર્ગમાં સમવ્યાપ્તિ નથી, વિષમવ્યાપ્તિ છે. કે પાંચ મહાવ્રતના પરિણામ હોય અને નિશ્ચય મોક્ષ માર્ગ પણ હોય, પણ નિશ્ચય મોક્ષ માર્ગ હોય ત્યાં ત્યાં પાંચ મહાવ્રતના પરિણામ હોવા જોઈએ એમ નથી, એટલે સમજાવ. સાતમે આઠમે નવમે ગુણસ્થાને બુદ્ધિ પણ વ્યવહાર તો છે નહીં, સમજે? સમજાવું શાંતિ ખ્યાલ આવ્યા? વિષમવ્યાપ્તિ છે એટલે ઉપનય રહી છે. ચોથે પાંચમે નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે શુભ ભાવ હોતો નથી, છતાં નિશ્ચયાભાસ પણ નથી. કેમ કે આત્મા આશ્રિત નિશ્ચય મોક્ષ માર્ગ લીન થઈ ગયો, આનંદ અનુભવ કરે છે, માટે ત્યાં વ્યવહારનો વિકલ્પ ન હોવા છતાં પણ નિર્વિકલ્પ ધ્યાનમાં મગ્ન છે કે જે તે ઉપનયથી રહેતો હોવા છતાં નિશ્ચયાભાસ પણ લાગુ પડતો નથી.
એટલે અભેદ આશ્રિત અભેદ જે પરમન થયું એ શુદ્ધ નહીં,
એ નિશ્ચય નહીં, એને અહીંયા નિશ્ચય નહીં. એને લઈને જો તમે સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામને ભેદ રૂપે જુઓ, સવિકલ્પ દશા કે આ ત્રિકાળી દ્રવ્ય છે અને આ સમ્યક દર્શન છે, ત્રિકાળી દ્રવ્ય છે અને આ સ્વરૂપાચરણ ચારિત્ર છે, વિતરાગી પર્યાય એવા ત્રણેય, આ ત્રિકાળી અતિન્દ્રિય મહા પદાર્થ છે અને આ ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનનો પ્રગટ થયો, એમ ત્રણને ભેદ રૂપ જુઓ તો વ્યવહાર છે. અને એ જે વ્યવહાર છે એ પૂજ્યતર છે, મોક્ષ માર્ગ છે માટે, અને પૂજ્યતમ તો ભગવાન આત્મા છે. આદર ઓલા વ્યવહારની વાત નથી, એમ કે એ તો ઉપચારથી મોક્ષ માર્ગ છે બંધ માર્ગ, અને એને મોક્ષ માર્ગ કેવો એ ઉપચાર થઈ ગયો છે બંધ માર્ગ. વ્યવહારના પરિણામ જે સવિકલ્પ દશામાં સાચે છે ખરા, પણ એ બંધ માર્ગ, બંધ માર્ગ ને મોક્ષ માર્ગ કેવો એનું નામ ઉપચાર છે. યથાર્થનું નામ નિશ્ચય, ઉપચારનું નામ વ્યવહાર. ઉપચાર થયો ને એ કઈ બંધ, એનાથી તો બંધ થાય છે સાધકને પણ, માટે એ ઉપચારથી પણ રહી છે આત્મા.
શુદ્ધાત્મા ત્રિકાળી એ તો ઉપનયથી રહિત છે, એનો પ્રશ્ન જ
નથી, એનો પ્રશ્ન નથી.
પણ હવે જે
નિશ્ચય નહીં પ્રગટ થઈ,
નિશ્ચય ને પ્રગટ થઈ
એ ઉપનયથી રહી છે.
એ ઉપનયથી તો નિરંતર
નહીં, નહીં એ ઉપલબ્ધિ રહી છે. એટલે કે જયારે આત્માની સન્મુખ થઈને અનુભવ કરે છે આત્મા, ત્યારે તેને વ્યવહારનો કોઈ વિકલ્પ હોતો નથી. તેથી ઉપનયથી રહી તો વાત છતાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ લીન છે, તો નિશ્ચયાભાસી પણ નથી. કોઈ એમ કે વ્યવહાર હોય તો નિશ્ચય હોય, વ્યવહાર હોય તો નિશ્ચય હોય એમ નથી. નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય પણ ખરો, ને પણ થોડી આ જે છે ને ભાઈ, જરા ગૂઢ છે, બહુ ગૂઢ છે. ચાલતા વિષય ઉપરાંત, ચાલતો વિષય તો યથાર્થ છે, પણ ઉપરાંત કોઈ વિવિક્ષાથી ભક્તિમાં આ ગાથા લખાણી છે. જેમ કે દાખલા તરીકે છઠ્ઠે ગુણ સ્થાને તો શુદ્ધ પરિણતિ છે અને સાથે વ્યવહાર પરિણામ પરિણામ તો છે, બરાબર છે. હવે વ્યવહાર પરિણામ પરિણામ હોય તો જ મોક્ષ માર્ગ ટકે એમ કોઈ માને તો એની સામે તર્ક છે કે સાતમા ગુણ સ્થાને વ્યવહાર પરિણામ પરિણામ નથી તો મોક્ષ માર્ગ તો ઉલટો વધી ગયો છે, ઉલટો બાધક હતો ઉપર જવા માટે. પણ સવિકલ દશા હોય ત્યાં વ્યવહાર પરિણામ પરિણામ હોય સાધક. નિર્વિકલ્પ ધ્યાન વખતે ઉપનયથી રહી છે, છતાં નિશ્ચયાભાસ પણ લાગુ પડતું નથી. કેમ કે એમાં અતિંદ્રિય આનંદ અનુભવ આવે છે, કારણ કે તે ઉપનયથી રહી છે. ઉપનયના અભાવમાં એમ વ્યવહારના અભાવમાં શાસ્ત્રપદનો અભાવ કેવી રીતે થાય છે એમ કોઈ પૂછે તો કહે છે કે શાસ્ત્રપદની પ્રધાનતાથી ઉપનય વ્યવહારનો જનક છે. આત્મા કથનથી શુદ્ધ છે તો વ્યવહારનો જન્મ થઈ ગયો, આત્મા શુદ્ધ જ છે તો નિશ્ચયનો જન્મ થઈ ગયો.
આત્માના આશ્રય જે પરિમન થયું એમાં જે પરિમન છે એમાં ખરેખર કથનચિત લાગતું નથી,
એમાં કથનચિત નથી. સંવરિજરાના પરિણામમાં રાગથી રહિત છે સંવરિજના. હવે અહીંયા તો કે છે કે શાદ પદની પ્રધાનતાથી ઉપનય વ્યવહારનો જનક છે. હવે એમ કે પરિણામ પણ શુદ્ધ જ છે એમ નથી, પરિણામ થોડા શુદ્ધ ને થોડા અશુદ્ધ, કથનચિત શુદ્ધ ને કથનચિત અશુદ્ધ એમ પણ નથી. વિકારી દ્રવ્ય તો વિકાર શુદ્ધ છે, એમાં તો અશુદ્ધતા લાગુ પડતી નથી. પણ નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારનો છે કે એક જ પ્રકારનો, કે એક જ પ્રકાર એમ. હવે જો તું એમ કે એ નિશ્ચય મોક્ષ માર્ગ છે, સ્વાસ્થિત નિશ્ચય મોક્ષ માર્ગ છે, કથનથી જ છે, થોડો પરાશ્રિત વ્યવહાર રત્નોત્તરી પણ મોક્ષ માર્ગ છે, તો કે છે કે એમાં વ્યવહારનો જન્મ થઈ જશે. એટલે કે નિર્વિકલ્પ ધ્યાન નહીં આવે તને. આ જે છે ને મસ્તી પણ નહીં પણ નથી, જ્ઞાન છે. પણ સમજાવવા માટે બીજો ઉપાય શું, એક નહીં છે. આ છે ને થોડીક મસ્તી ની ગાથા. નિશ્ચયની દ્વારા એટલે સો આશ્રી જયારે ઉપયોગ અંદરમાં જાય છે ત્યારે અનુભવ નો કાળ આવે છે ત્યારે ઉપનય નો પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે. ઉપનય એટલે પરાશ્રિત જે વ્યવહાર, નિશ્ચયની સાથે ઉપનય બીજી એક નહી, નહીની સમીપે રહે તેને ઉપનય કહેવાય. નહીની જે સમીપે રહે, નિશ્ચય નહીની સમીપે જે રહેતી હોય એને ઉપનય કહેવાય. એમ ઉપ એટલે સમીપ, નિશ્ચય નહીની સાથે સમીપે રહેલી પરાશ્રિત જે પાંચમા આવર્તના પરિણામ એને પ્રલય પ્રાપ્ત કરાવી દેવામાં આવે છે ત્યારે ત્યારે બે નહીં છે કે એક એક નિશ્ચય નયન પ્રકાશિત. થોડી આ મસ્તી વાત છે, આ વિષયો છે જો ખ્યાલમાં આવે સમય દર્શન થયા પછી શ્રેણી ગલી આવે. જો કે નિશ્ચયને થી વસ્તુનો સદભાવ શુદ્ધ એક અખંડ છે તો પણ એમ છે તો વસ્તુની સ્થિતિ આવી, આત્મા છે તો આવો એવો છે. સદભાવ એટલે હોવારૂપ, અસ્થિરૂપ, સતરૂપ, શુદ્ધ એક અને અખંડ રૂપ છે ભગવાન આત્મા તો આવો છે. તો પણ વસ્તુની શુદ્ધતા ઉપનયજનિત ભેદ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત આચ્છાદિત થાય છે જેવી રીતે સૂર્યનો બિંબ રાહુ દ્વારા આચ્છાદિત કવલિત થાય છે. જેમ સૂર્ય પ્રકાશિત હોવા છતાં ગરણ આવે છે ત્યારે એ સૂર્ય પ્રકાશિત ન દેખાતા કાળું ધાબું દેખાય છે. કાળું ધાબું દેખાય છે, જોયેલું છે મેં. તો કહે છે કે એ રાહુ એમ લડે છે, રાહુ નડે છે એટલે સૂર્ય દેખાય તો નથી. સૂર્ય તો સૂર્યનું છે, સૂર્ય અને રાહુ એ બે વચ્ચે અત્યંત અભાવ છે. સૂર્યમાં રાહુ નથી, રાહુમાં સૂર્ય નથી, પણ રાહુ આડો આવી જાય છે એટલે સૂર્ય દેખાતો નથી. એમ અનાદિકાળથી વ્યવહારના પક્ષવાળા જીવને ભગવાન આત્મા સૂર્ય સમાન દૈવિકમાં અંદરમાં હોવા છતાં પણ ઉના પ્રેમમાં ઉના પક્ષમાં પડેલો છે તેથી એને દેખાતો નથી. એની આડો રાહુ આવે છે, રાહુ આવે છે એટલે સમય દર્શન થશે. આત્મ દર્શન દેખાતા નથી આત્મા એટલે સમય દર્શન થશે. વ્યવહારનો પક્ષ, વ્યવહાર નહીં, વ્યવહારનો પક્ષ. ફરીથી જોકે નિશ્ચયથી વસ્તુનો સદભાવ એટલે હોવારૂપ અસ્તિત્વરૂપ ભાવ શુદ્ધ છે એ છે, અખંડરૂપ છે. છે તો આવું, તો પણ વસ્તુની શુદ્ધતા ઉપનય જનિત ભેદરૂપ અનેક વ્યવહાર, ઉપનય જનિત ભેદરૂપ અનેક વ્યવહાર દ્વારા એવી રીતે કવલિત આચ્છાદિત થાય છે તેવી રીતે એટલે તિરભૂત થઈ જાય છે, આત્મા દેખાતો નથી. જેવી રીતે સૂર્યનો બિંબ રાહુ દ્વારા આચ્છાદિત થાય છે તેમ આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહારની શા માટે આવશ્યક છે? વ્યવહારની ક્યાંય આવશ્યક એટલે જરૂરનો છે, જાણેલો છે, છે ખરો વ્યવહાર એવું જે કથન આવે છે તો એનું પ્રયોજન શું છે? આવશ્યક એટલે વ્યવહારનું પ્રયોજન શું છે? જો વ્યવહારનો પ્રલય કરાવી દેવામાં આવે છે અને નિશ્ચયની એક જ છે એમ આપણે જે કહ્યું, ઉપરમાં કહ્યું ને, વ્યવહારનો પ્રલય કરાવી દેવામાં આવે છે નિશ્ચયની વડે, તેથી નિશ્ચયની એક જ છે, તો પછી વિના ગમમાં જે વ્યવહારની વાત આવે છે એની આવશ્યક નામ એ પ્રતિપાદનની જરૂર શું છે? વ્યવહાર નહીંની જરૂર શું છે? કઈ વ્યવહાર નહીં, કઈ કાર્ય કરે છે, કઈ એમાં એમાં રહેલું છે સમજવાનું? તો કે હા, સાંભળ, વ્યવહાર નહીંની વાત કરે છે અસત્ય કલ્પના નિવૃત્તિ માટે. અસત્યની કલ્પનાની એ નિવૃત્તિ કરાવે છે વ્યવહાર નહીં, કે જ્ઞાન તે આત્મા એ વ્યવહાર છે, એ રાગ તે આત્મા નથી એનો નિષેધ કરે છે. પણ એ સદભૂત વ્યવહાર ગુણ નો અભાવ કરાવતો નથી. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એમ ગુણગુણી નો ભેદ ઉત્પન્ન થતા રાગી પાણી ને રાગ થાય છે તો થાવ, પણ એથી કરીને એ જે વ્યવહાર છે ગુણગુણીના ભેદનો એ વ્યવહાર આત્મામાં જ્ઞાન જ નથી ને દર્શન પણ નથી એનો અભાવ છે એમ નથી. અસાધારણ લક્ષણ જે જ્ઞાન છે એ પરથી તો જુદો પાડે છે, પણ આત્મામાંથી જ્ઞાનને કાઢી નાખતો નથી. જ્ઞાન ગુણને રાગને તો કાઢે છે સદ્ભૂત વ્યવહાર, પણ સદ્ભૂત વ્યવહાર જ્ઞાન તે આત્મા એમ ત્યારે કહ્યું અભેદમાં ભેદ કરીને, તેથી કઈ એ ગુણ નો નિષેધ જ નથી, ગુણ ભેદ નો નિષેધ જ છે, ગુણ ભેદ નો નિષેધ કરવાનો છે, પણ એથી કરીને ગુણ જ નથી, કોઈ જ્ઞાન નું ગુણ જ ઉડાડી દઈએ આત્મામાં તો એ બરાબર નથી એમ પંચાધ્યાય કરતા એ લીધું છે. આ પણ લીધું છે કે અસત્ય કલ્પના નો નિવારણ કરે છે સદ્ભૂત વ્યવહાર. સદ્ભૂત વ્યવહારથી ફાયદો શું થયો? કઈ ફાયદો થયો? એ આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, આત્મા જાણનાર છે પણ જ્ઞાનનો કરનાર નથી, એટલો એને નજીક આવ્યો. અનાત્મામાંથી આત્માના ભેદમાં તો આવ્યો, બોલ, અનાત્મામાં ઉભો હતો. એવું રાગને કરનાર છું, કોઈથી ધર્મ થાય, કોઈ પણ આત્માના જ પરિણામ છે એવો જે અસદભૂત વ્યવહારનો પક્ષ હતો, તો અસદભૂત વ્યવહારનો પક્ષ જે હતો જ્યાં જ્ઞાન તે આત્મા એમ કહ્યું ત્યાં રાગ તે આત્મા નથી. સદભૂત વ્યવહાર અસદભૂત નો નિષેધ કરે છે, અને નિશ્ચય નહી સદભુક્તિ વાળો નિશ્ચિત કરે.
બરાબર.
સદભૂત વ્યવહાર છે એ અસત્ય કલ્પના દૂર કરે છે કે જ્ઞાન તે આત્મા તો રાગ તે આત્મા નહીં, એટલો એને ફાયદો થયો. તો અસત્ય કલ્પના છૂટી ગઈ, અનંતકાળથી જતી. હવે જ્ઞાન તે આત્મા એટલો ભેદ માયો એટલે ભેદરૂપ વ્યવહાર થયો. બે પ્રકારના વ્યવહાર, એક ભેદાશ્રિત વ્યવહાર અને એક પરાશ્રિત વ્યવહાર. રાગ છે તે પરાશ્રિત વ્યવહાર છે અને ભૂપણીઓ ભેદ છે તે ભેદાશ્રિત વ્યવહાર છે. હવે એ ભેદાશ્રિત વ્યવહાર સદભૂત વ્યવહારે અસદભૂત વ્યવહારનો નિષેધ કર્યો. હવે સદભૂત વ્યવહારનો નિષેધ કોણ કરે કે નિશ્ચય નહીં, નિશ્ચય નહીં સદભૂત વ્યવહારનો નિષેધ કરી નાખે. એટલે કે ગુણગુણીના ભેદનો વિકલ્પ પડી જાય છે અને આત્માનું અવલંબન લેતા નિશ્ચય રત્ન કરીના પરિણામ અભેદપણે પડી જાય છે. ત્યાં ગુણગુણીના ભેદનો વિકલ્પ રહેતો નથી. પણ એથી કરીને એ અસાધારણ લક્ષણ જ્ઞાન છે અસત્ય કલ્પનાનો નિષેધ કરે છે, પણ આત્મામાં જ્ઞાન જ નથી, દર્શન પણ નથી, એમ એ નથી કરતું. એમ એનો અભાવ નથી કરતું. રાગનો તો અભાવ કરે છે સદ્ભુત વ્યવહાર. થોડીક વાત એવી છે દસ પ્રકાર. આવી સ્થિતિમાં પ્રશ્ન થાય છે કે તો પછી વ્યવહાર શા માટે આવશ્યક છે? કેમ કે વ્યવહારનો તો પ્રલય કરે, નિશ્ચયને એક જ છે. તમે કહ્યું તો પછી વ્યવહારની જરૂરત જાણવા માટે કે હોય તો એનું શું? તો કે અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અસત્ય કલ્પના છોડાવે છે. કોણ? વ્યવહાર નહીં. કઈ વ્યવહાર નહીં? સદભૂત વ્યવહાર નહીં. અને અને સમ્યક રત્નોત્રય એટલે નિશ્ચય રત્નોત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. એટલે શું કહ્યું કે પરાશ્રિત વ્યવહારનો તો નાશ કરાવે છે આ વ્યવહાર. પરાશ્રિત વ્યવહાર અસત કલ્પનાની તો નિવૃત્તિ કરાવે છે, પણ ઉપરાંત અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. નિશ્ચય રત્નત્રયના પરિણામ છે તે જ વ્યવહાર છે. નિશ્ચય રત્નત્રયના જે પરિણામ પ્રગટ થયા તે પર્યાય પ્રગટ થઈ, એ પર્યાય પણ વ્યવહાર છે. વ્યવહાર કેમ? કે ભેદ કર્યો માટે વ્યવહાર. હવે એને જો અભેદ કરી નાખો આત્મામાં તો નિશ્ચય થઈ ગયો.
નિશ્ચય મોક્ષ માર્ગ છે વ્યવહાર.
નિશ્ચય મોક્ષ માર્ગ જે ભેદ કરો તો વ્યવહાર, અને એને અભેદ કરીને આત્મા પણ જાણો. મોક્ષ માર્ગ પણ એને જાણવો, આત્મા પણ એ જાણો તો નિશ્ચય. એમ એનો આપણે આધાર લેશું હંમેશા. અસત્ય કલ્પના નિવૃત્તિ માટે અને સમ્યક રત્નત્રય એટલે નિશ્ચય રત્નત્રયની સિદ્ધિ માટે વ્યવહાર આવશ્યક છે. આવશ્યક છે ઉપર શબ્દ વાપરો તો ને, આવશ્યક છે. સમ્યક રત્નત્રય થી પરમાર્થની સિદ્ધિ થાય છે, પ્રયોજન બતાવ્યું. વ્યવહાર રત્નોત્તરી પરાશ્રિત છે, એનાથી તો પરમાર્થની સિદ્ધિ થતી નથી. કેમ કે એ તો અનાત્મ ભાવ છે પાંચમા વર્ષના પરિણામ. પણ આત્મા શ્રી સમ્યક જ્ઞાન ચારિત્રના જે પરિણામ વિતરાગી પ્રગટ થયા એ પર્યાયના ભેદથી જો તો વ્યવહાર છે. પણ એ વ્યવહાર હોવા છતાં પણ એ સમ્યક રત્નોત્તરીથી પરમાર્થની એટલે આત્માની સિદ્ધિ થાય છે. આત્માનું હોવા પણ એ શુદ્ધ જ્ઞાનથી પ્રાપ્ત થાય છે, માટે વ્યવહાર આવશ્યક છે. શુદ્ધ જ્ઞાન પ્રગટ થઈ પર્યાય અથવા તો સમ્યક તત્વની પર્યાય પ્રગટ થઈ એ ત્રિકાળી શુદ્ધ આત્માને પ્રસિદ્ધ કરે છે, પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. જે પરાશ્રિત રાગ એ તો પરમાર્થને પ્રસિદ્ધ કરતો નથી, એ તો અનાત્મ ભાવ છે. હવે આત્મા આશ્રિત જે સમગ્ર સ્નાચારિત્રના પરિણામ પ્રગટ થયા એને પણ ભેદરૂપ જોતો વ્યવહાર છે. હવે એ વ્યવહાર આવશ્યક શા માટે છે? કે એનાથી શુદ્ધાત્મા પ્રસિદ્ધ થાય છે, આત્મખ્યાતિ થાય છે, માટે એની એ વ્યવહાર પણ આવશ્યક છે. આવશ્યક એટલે જરૂર નો છે. આખી આખી આ જે છે ને એ ચાલતા જે પ્રવાહ છે ને એનાથી જુદી ઢબ છે વસ્તીમાં. હાલ ભીન છે ભલે સમીક જ્ઞાન ચારિત્રને આપણે સમીક દશામાં છે અને સમીક જ્ઞાન ચારિત્રના પરિણામ તો પ્રગટ થઈ ચૂક્યા છે. પરણતી તો છે પણ એ શુદ્ધ જ્ઞાન અને એ પ્રતીતિ થઈ આત્માની અને એ સ્થિરતા એ ત્રણ અંશ જે છે એને ભેદથી જોતો વ્યવહાર છે પણ એ વ્યવહાર પરમાર્થને પ્રસિદ્ધ કરે છે. માટે એ વ્યવહાર પણ આવશ્યક છે. પરમાત્મા શુદ્ધ આત્મા, શુદ્ધ આત્માની પ્રસિદ્ધિ કરે છે આ ત્રણ પ્રકારના ભેદ. પણ ભેદને બતાવે છે એ જે ભેદ છે એ રાગને પ્રસિદ્ધ નથી કરતો, એ દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ નથી કરતો, એ દ્રવ્ય શુદ્ધને પ્રસિદ્ધ નથી કરતો. ચાર પ્રકાર પ્રકાર સુવાસિક જે જ્ઞાન પ્રગટ થયું એ આત્માને પ્રસિદ્ધ કરે છે પરમાર્થ. પણ એ દ્રવ્ય સુખને કે દેવગુરુ શાસ્ત્રને પ્રસિદ્ધ નથી કરતો એવો આવે વાત.
એમાં જ્ઞાયક જ પ્રસિદ્ધ થઈ ગયો.
બસ જ્ઞાયક જ પ્રસિદ્ધ થાય છે. જ્ઞાયકની પ્રસિદ્ધિ કરે છે પણ પરમાર્થની પ્રસિદ્ધિ કરતો હોવાથી તે આવશ્યક છે એમ. અને પરાશ્રિત વ્યવહાર પરમાર્થને પ્રસિદ્ધ કરતો નથી માટે અનાત્મા છે. એ આત્માના પરિણામ જ નથી. સમ્યક રત્ન થઈથી એટલે નિશ્ચય રત્ન થઈ ગયો. સમ્યક શબ્દ લખ્યો છે ને ઉપર લીટીમાં એનો અર્થ કર્યો છે ઉપર પહેલી લીટીમાં અસત્ય કલ્પના નિવૃત્તિ માટે. અને સમ્યક રત્ન થઈ એટલે જાણું નિશ્ચય રત્ન થઈની સિદ્ધિને માટે વ્યવહાર આવશ્યક છે. હવે એ વ્યવહાર એટલે વ્યવહાર કયો નિશ્ચય રત્ન થઈને આ પરિણામને ભેદથી જોતો વ્યવહાર છે તે વ્યવહાર સમ્યક રત્નોત્રયથી એટલે નિશ્ચય રત્નોત્રયથી પરમાર્થની સિદ્ધિ થાય છે. પરમાર્થ એટલે જ્ઞાયકની એમાં સિદ્ધિ થાય છે. એ જ્ઞાયકની આત્મખ્યાતિ પ્રસિદ્ધિ થાય છે એના દ્વારા. આ પરિણામ દ્વારા પોતાનો શુદ્ધ આત્મા પોતાને અનુભવમાં આવી જાય છે. હવે એક પ્રશ્ન બીજો એમાંથી ઉત્પન્ન થયો સિદ્ધિ કે અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવથી જ છે. ભગવાન આત્મા શુદ્ધ આત્મા જ્ઞાયક છે એને છે એમાં એને વ્યવહારથી એની પ્રસિદ્ધિ શા માટે કરાવો છો? વ્યવહાર એટલે સમ્યક જ્ઞાન ચારિત્રના નિશ્ચય પરિણામ જે ભેદરૂપ છે જે મોક્ષ માર્ગ છે નિશ્ચય મોક્ષ માર્ગ પરમાર્થની પ્રસિદ્ધિ કરે છે. તો કે છે કે પરમાર્થ આત્મા તો કે છે ને છે એ તો છે જ કે છે. અહીં પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વભાવસિદ્ધ છે સ્વયંસિદ્ધ છે તો રત્નોત્રયથી તેની સિદ્ધિ કેવી રીતે થાય? જે વસ્તુ સ્વયંસિદ્ધ છે એની સિદ્ધિ માટે વ્યવહારની શું આવશ્યકતા છે? આ વ્યવહાર પણ જુદા પ્રકારનો. ભગવાન આત્મા તો છે જ કે છે. હવે તમે કહ્યું કે જે નિશ્ચય રત્નોત્રયના પરિણામ ભેદરૂપ હોવાથી પર્યાયરૂપ હોવાથી વ્યવહારની નો વિષય છે અને એ વ્યવહારની નો વિષયથી પરમાર્થની પ્રસિદ્ધિ થાય છે. તો શિષ્ય કહે છે કે ભગવાન આત્માને વળી બીજો પ્રસિદ્ધ કરે એવા વ્યવહારની શું જરૂર છે? તો સ્વયંસિદ્ધ વસ્તુ ભગવાન કહે છે ને છે એવો પ્રશ્ન થયો. રત્નોત્રયથી
અસત્ય કલ્પના નિવૃત્તિ માટે સમ્યક રત્નત્રયનો એ જ નિશ્ચય એ સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ જ ખરેખર અસત્યના નિવૃત્તિ
કરે. વ્યવહારના પરિણામ પરિણામ છે કે મોક્ષ માર્ગ નથી. નિશ્ચય રત્નત્રયના પરિણામ વ્યવહાર રત્નત્રયના પરિણામને અનાત્મા કહે છે.
અનાત્મા કહે
છે એ મોક્ષ માર્ગ નથી મંદ માર્ગ છે અને નિષેધ કરે
અને પરમાર્થને પ્રસિદ્ધ કરે
અને પરમાર્થને પ્રસિદ્ધ કરે. બે કામ કહેવાય અસતની નિવૃત્તિ અને પરમાર્થની પ્રસિદ્ધિ. સમય કૃષ્ણાચારી ના પરિણામ જે આત્મા થી પ્રગટ થયા તેને પરમાર્થ ની પ્રતિ કરી અને વ્યવહાર પ્રેરણશીલ કર્યો એ તું મોક્ષ માર્ગ નથી જા. અહી પ્રશ્ન થાય છે કે પરમાર્થ તો સ્વાભાવિક છે, આત્મા તો છે જ એને છે જ, તો રત્નત્રયથી એટલે નિશ્ચય રત્નત્રયથી એટલે સમય કૃષ્ણાચાર્ય ના પરિણામથી તેની સ્થિતિ કેવી રીતે થાય, એની જરૂર શું છે એમ. એટલે આ પ્રશ્ન કેમાંથી ઉઠ્યો છે, આત્મા તો ત્રિકાળ અપરિણામી કુટસ્થ નિત્ય આત્મા તો છે, હવે એને અનુભવવા માટે અંતર્મુખ થઈને ભાવનું જ્ઞાન પ્રગટ કરવું ને સમય દર્શન પ્રગટ કરવું તો જ આત્માની પ્રતિ થાય, એની જરૂર શું છે, એ તો ભગવાન આત્મા છે છે ને છે, ખાવ પીવાનું મોજ કરો, ધ્યાન કરીને આત્માની પ્રતિ કરવાનું કામ શું છે, આત્મા તો છે બધાની પાસે છે આત્મા, એમ એવો પ્રશ્ન છે. એની જરૂર શું છે, સ્વભાવની સન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરવાની જરૂર છે, અનુભૂતિ અનુભૂતિ ના વિષયને પ્રસિદ્ધ કરે એની જરૂર શું છે, અનુભૂતિ નું શું કામ છે, એ તો છે જ ને, એ સ્વયં સિદ્ધ વસ્તુ છે.
તે 17 અર્જાથામાં લીધું ને, 17 અર્જાથામ કે જાણનારું જણાઈએ છે, પછી એને તમે જાણ એમ શા માટે,
શા માટે કરો છો એને સેવો, સેવો જ્ઞાન ને તમે સેવો એમ શા માટે ઉપદેશ આપો છો, કેમ કે જ્ઞાન ની સાથે તાદાત્મ છે, તો જયારે ભગવાન કહે છે કે તાદાત્મ છે એ વાત તો તારી સાચી, એટલી તો વાત સાચી છે, છતાં કે એક સમય જ્ઞાન ને સેવતો નથી, એના ઉત્તર માં કહે છે જો આ વિષય બહુ સારો છે, ગુડ છે, કે શુદ્ધ આત્મા ને પર્યાય પ્રસિદ્ધ કરે. એક બાજુ કહે છે કે પર્યાય પરદ્રવ્ય છે, અને બાજી બીજી બાજુ કહે છે કે પર્યાય આત્માને પ્રસિદ્ધ કરે, અંતર્મુખ થયેલી પર્યાય, તો એ તો છે છે ને છે, એને માટે પર્યાય ની જરૂર શું, એ તો વસ્તુ છે, સ્વયંસિદ્ધ વસ્તુ છે. એટલે કે કેવળ માત્ર જે નિશ્ચયભાસી છે, સ્વીકારી દ્રવ્યને સ્વીકારે છે અને અંતર્મુખનો પ્રયત્ન કરતો નથી, પ્રમાદી સેવે છે પ્રમાદમાં, એવાનો એક પ્રશ્ન છે, એને માટે કહે છે. અહીં એના ઉત્તરમાં કહે છે કે જો પરમાર્થને રત્નત્રયથી સર્વથા ભિન્ન માનવામાં આવે, ભગવાન જે આત્મા છે એ નિશ્ચય રત્નત્રયથી જો તું સર્વથા ભિન્ન માન, જો હું કહેશ કે પરમાર્થને આત્મા આશ્રિત પરિણામની જરૂર નથી અને પરિણામ તો સર્વથા ભિન્ન છે અને વસ્તુ તો સ્વયં સિદ્ધ છે, તો એ પરિણામ અપરિણામીને પ્રસિદ્ધ કરે એની જરૂર શું છે, તો એ કેનો પ્રશ્ન છે કે જે સર્વથાભિન માને છે, અપ્રમત દશાને સર્વથાભિન માને છે, સમ્યક દર્શન ચારિત્રના પરિણામને સર્વથાભિન માને, એવો જીવનો પ્રશ્ન છે. આ સમજવા જેવી વાત છે,
દ્રષ્ટિના વિષયનું જે સર્વથા હતું એ જ્ઞાનમાં, એને સર્વથા
જ્ઞાનમાં સર્વથા ખપી લીધું, એ ભૂલ થઈ ગઈ, એટલે ધ્યેયના ખ્યાલમાં આવ્યું વિકલ્પમાં, પણ ધ્યેય નથી એટલે ધ્યેય ખોટું થઈ ગયું. એના ઉત્તરમાં કહે છે કે જો નાયક ભાવ જે છે તે સમ્યક જ્ઞાન ચારિત્રના વિદ્રાગી પરિણામથી સર્વથા ભિન્ન, એટલે કસરતી ભિન્ન તો છે, આત્માનો નાશ થઈ જાય અથવા આત્માશ્રિત પરિણામ નો પણ નાશ, કેમ કે સર્વથા ભિન્ન હોય તો એ આત્માશ્રિત પરિણામ નથી, આ તો નિશ્ચય નો પણ રહ્યો નહીં, એના ઉત્તર માં કહે છે કે જો પરમાત્મા એટલે શુદ્ધાત્મા ને રત્નત્રય થી એટલે કે સમ્યક દર્શન ચારિત્રના વિતરાગી પરિણામ થી સર્વથા ભિન્ન માનવામાં આવે તો નિશ્ચય નો અભાવ થઈ જાય, તો પદાર્થ નો જ અભાવ થાય, આત્મા નો જ અભાવ થાય, અને આત્મા મોક્ષ માર્ગ નો પણ અભાવ થાય, અને મોક્ષ માર્ગ નો અભાવ થાય એટલે વ્યવહાર નો અભાવ થાય. મોક્ષ માર્ગ ને વ્યવહાર કહેવાય ને ભેદ ઉપેક્ષા, તો એનો અભાવ થાય, તો વ્યવહાર નો અભાવ થાય તો નિશ્ચય નો અભાવ થઈ જાય. નિશ્ચય રત્નોત્તરી નો અભાવ થાય અને પરમાર્થ નો પણ, કેમ કે દ્રવ્ય વિના પર્યાય ની ને પર્યાય વિના દ્રવ્ય ની તો સર્વથા ભિન્ન માનવા મળ્યો એ તારો દોષ થઈ ગયો. કથનચિત ભિન્ન માનતો હતો તો વ્યાજબી છે. હવે આગળ બીજું, આમાં નિશ્ચય નો અભાવ કર્યો, હવે બીજા બોલમાં વ્યવહાર નો અભાવ કહેશે. અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો નિશ્ચય રત્નોત્તરીના પરિણામ ને કથનચિત અભિન્ન માનતો તો બરાબર, પણ સર્વથા અભિન્ન માનવામાં આવે તો કમસો વિકાથા મેં એમ કહ્યું કે મોક્ષ માર્ગ નો વ્યય થતા આત્માનો નાશ થશે, ત્યાં એમ કહ્યું છે. અહીંયા બીજી રીત છે, મોક્ષ કમસો વિકાથામાં કહ્યું ને કે જો ભાવનારૂપ પર્યાય છે મોક્ષ માર્ગ ની, એને આત્માથી સર્વથા અભિન્માન, એ ભાવનારૂપ પર્યાયને અભિન્માન, તો મોક્ષ માર્ગ નો વ્યય થઈને મોક્ષ થશે તો આત્માનો નાશ થઈ જશે. સર્વથા અભિન્માન તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જશે, એમ અહીંયા એ પ્રકારની યુક્તિ આપી છે, અહીંયા બીજા પ્રકારની યુક્તિ છે. અને સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય, એટલે સમ્યક દર્શન ચારિત્રના જે પરિણામ જેને ભેદરૂપ વ્યવહાર થયો એનો જ અભાવ થઈ જાય. કેમ કે તું તો સર્વથા અભિન્ન માનવા મળ્યો, આત્મા એને આત્મા જ સર્વથા માનવા મળ્યો, એને આત્માના પરિણામ તો માનતો નથી, એને જ આત્મા બનાવ્યો છે. કેમ કે સર્વથા અભિન્ન માનવામાં આવે તો ભેદરૂપ વ્યવહારનો અભાવ થઈ જાય. એટલું દ્રવ્ય નહી, હું દ્રવ્યના આશરે પરિણામ ન રહ્યા, તારી
અપેક્ષાએ
પરિણામ ધ્રુવ જ આવે, તો પરિણામ નહીં રહ્યા, પરિણામ નહીં રહ્યા તો વ્યવહાર કા નાશ હો ગયા. નિશ્ચય રત્નોત્તરી નું પરિણામ જો હૈ તો સોમવાર નિજરા કા વ્યવહાર નિકા વિશે હૈ ઉસકા અભાવ હો જાયેગા, વ્યવહાર નો અભાવ થશે. કેમ કે એ તો દ્રવ્ય થઈ ગયું, ધ્રુવ થઈ ગયું, ઉત્પાદ બે રહ્યું નહીં, વ્યવહાર નો અભાવ થઈ જાય. જુદા પ્રકારની આ શૈલી છે, આ શૈલી છે ને જુદા. તેથી જો હવે ટોટલ કરે, તેથી કથનચિત ભેદચિત તેની સિદ્ધિ થાય છે. આ નિશ્ચય રત્નોત્તરીના પરિણામને કથનચિત ભિન્ન કથનચિત અમે એમ જાણીએ, સર્વથા ભિન્ન નહીં ને સર્વથા અભિન્ન નહીં જાણ એમ જાણશું, એમ આગમમાં કહ્યું છે. કથનચિત ભિન્ન છે એમ આચાર્ય મહારાજ કહે છે કે સમ્યક દર્શનના પરિણામ પણ આત્માથી કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન છે એમ આગમમાં કહ્યું છે. સર્વથા ભિન્ન નથી કહ્યું અને સર્વથા અભિન્ન પણ, સર્વથા ભિન્ન માન તો નિશ્ચયનો અભાવ થાય, સર્વથા અભિન્ન માન તો વ્યવહાર નો અભાવ થઈ જાય. એમ અહીંયા વ્યવહાર એટલે કે ભેદરૂપ વ્યવહાર, ભેદરૂપ વેદાશ્રિત વ્યવહાર છે ને, ઈ વ્યવહાર બોલો, પરાશ્રિત વ્યવહાર પાંચમા વર્ષની વાત નથી, ભેદરૂપ વ્યવહાર, પરાશ્રિત વ્યવહાર નહીં. પરાશ્રિત વ્યવહાર તો ઉપરમાં અસત કલ્પનાનો તો નિષેધ કરીને કરતો, અને પરમાર્થી પ્રતિ કરે છે, બે કામ કર્યા એને, અસત કલ્પના ની નિવૃત્તિ અને પરમાર્થ ની પ્રતિ કરી. આવી રીતે આત્મા જ્યાં સુધી વ્યવહાર અને નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે, વ્યવહારને નિશ્ચય દ્વારા એટલે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ ના ભેદ વ્યવહાર અને એને એને અભેદ કરો તો નિશ્ચય નિશ્ચય નહીં, વિષય તો આત્મા છે પણ અહીંયા નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં. વ્યવહાર એટલે ભેદ થી જુઓ તો પરિણતિને વ્યવહાર કહેવાય અને એ પરિણામને આત્માથી અભેદ કરો તો તેને નિશ્ચય કહેવાય.
એટલે અપરિણામી પૂર્વક પરિણામી થયો,
પરિણામી તો થયો, હવે એ પરિણામ ના ભેદ થી જુઓ તમે તો વ્યવહાર, એ પરિણામ ને અભેદ કરો અભેદ નહીં તો એ નિશ્ચય કહેવાય. પણ એ અભેદ છે એ કથન ચિત્ત
કથન છે
બરાબર, સર્વથા અભેદ નથી.
કારણ કે ઉપરના
જ્ઞાન પ્રદાન કરો,
ઉપર ઉપર ઉપરના ફકરા પૂર્વક આ સમ્યક જ્ઞાન પ્રગટ થયું.
હા
ઉપર પેલા ત્રણ પારણ
સમ્યક દર્શન બેઠું તો કહે છે કે એ એવો જે વ્યવહાર અને જે નિશ્ચય એના દ્વારા તત્વનો અનુભવ કરે છે, અનુભવ કરે છે એટલે જ્ઞાન કરે છે કે આને વ્યવહાર કહેવાય ને આને નિશ્ચય કહેવાય. ભેદ થી વિચારો તો વ્યવહાર થઈ ગયો અને એ પરિણામ ને અભેદ નહીં જુઓ તો એ જ પરિણામ ના નિશ્ચય છે.
અહીં જાણવાની નિરીક્ષા છે,
જાણવાની
નિરીક્ષા ઉપર જે હતી એ જે આપણે નિશ્ચય નો અર્થ કર્યો નિર્ણય કરાવે છે તેવો અનુભવ લીધો,
અનુભવ લીધો. હવે કોઈ જીવને અનુભવ નથી થયો અને અનુભવ પહેલા વિચાર કરે છે તો એ છે કે આ વ્યવહાર ને આ નિશ્ચય, ભેદ કરો તો વ્યવહાર ને અભેદ કરો તો નિશ્ચય, એવો જો વિચાર કોઈ કરે તો આત્મા જ્યાં સુધી વ્યવહાર નિશ્ચય દ્વારા તત્વો નો અનુભવ કરે, અનુભવ એટલે જ્ઞાન કરે, જ્ઞાન કરે છે અહીંયા અનુભવ એટલે ગમે તત્વ નહીં એટલે કે તત્વને જાણે છે, એટલે કે આ વ્યવહાર અને નિશ્ચયના તત્વને સ્વરૂપને જાણે છે ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ છે, વિકલ્પ છે ને, ત્યાં સુધી પરોક્ષ અનુભૂતિ જ છે, પ્રત્યક્ષ અનુભૂતિ નહીં પક્ષાતી છે. આ વ્યવહારનો વિકલ્પ ના નિશ્ચય બે વિકલ્પ છૂટે તો અનુભવ આશ્ચર્ય. બીજા વિકલ્પ પીટો ત્યાં નિશ્ચય પ્રગટ થઈ ગયો, વિકલ્પ પીટો એટલે આત્માથી પરિણામ અભેદ થઈ ગયા ને, અનન્ય જ્ઞાન પ્રધાન નિશ્ચય, જ્ઞાન પ્રધાન નિશ્ચય વાત.
વ્યવહાર નિશ્ચય દ્વારા તત્વનો અનુભવ કરે છે એટલે ખરેખર વ્યવહાર એટલે સમય જ્ઞાન ચારિત્રના પરિણામ ભેદરૂપ વિચારમાં લે, અથવા તો હું જ્ઞાનમય છું એમ વિચાર,
એ પરિણામમય હું છું, એ પરિણામ નો વિચાર કરે તો વ્યવહાર, અને એ પરિણામ ને પરિણામી તરીકે જોવે
જ્ઞાનમય અભેદ
અભેદ છું, પરિણામ થી અનન્ય છું
બરાબર
એમ વિચાર કરે તો એ નિશ્ચય નો વિચાર, અને પરિણામ ના ભેદ નો વિચાર કરે તો વ્યવહાર. અહીંયા રાગ નો વિચાર કરે તો કે છે કે પક્ષાતિક્રાંત થશે જ,
થશે જ,
કેમ કે તો અસત કલ્પના છે, એ તો આત્માના પરિણામ જ નથી, ખરેખર વ્યવહાર જ
નથી.
સમજી ગયા, અધ્યાત્મમાં એને વ્યવહાર તરીકે કાઢી નાખ્યો.
અસત કલ્પના કઈ દીધી બસ,
અસત કલ્પના, અસત કલ્પનાની વિરુદ્ધિ અને પરમાર્થની પ્રસિદ્ધિ,
પ્રસિદ્ધિ
વ્યવહારની આવશ્યક શું છે, જરૂર શું છે, તો એની જરૂર બતાવી બે પ્રકાર થયા. હવે આગળ જો એમ છે તો કેટલા વાગે ગયા, જો એમ છે તો નિશ્ચય અને વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે. નિશ્ચય અને વ્યવહાર, નિશ્ચય એટલે અભેદ, પરિણામથી અભેદ અને પરિણામનો ભેદ બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે નહીં એમ નથી, કારણ કે વ્યવહાર પૂજ્યતર છે, પરિણતિ જે છઠ્ઠા ગુણસ્તાને છે તે પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે. નિશ્ચય શાશ્વત મોક્ષ માર્ગ છે અને આ પરંપરા મોક્ષ માર્ગ છે. ફરીથી વ્યવહાર પૂજ્યતર છે એટલે કે સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ વિતરાગી પરિણામ નિશ્ચય મોક્ષ માર્ગ એ પ્રગટ કરાયું છે અને પૂજનીક પણ છે, કેમ કે લોકો પંચ પરમેશ્વરીને પગે લાગે છે. કેને પગે લાગે છે? આચાર્ય ઉપાધ્યાય સાધુને પગે લાગે છે. એ કોને પગે લાગે છે? નિશ્ચય રત્નત્રયના પરિણામને પગે લાગે છે. દેહ ને નહીં ને વ્યવહાર રૂપિણીના પરિણામ ને આશ્રવ ને આશ્રવ પૂજ્યતર નથી, સંબંધી કરા પૂજ્યતર છે. આપણે પગે લાગીએ છીએ ને આચાર્ય ઉપાધ્યાય સાધુને નમસ્કારો નિરંતર, તો એના દેહ ને આપણે પગે લાગીએ છીએ, પાંચમા વર્ષે પગે લાગીએ છીએ, એ પૂજ્યતર છે નહીં. આત્મા શ્રી જે પરિણામ પ્રગટ થયા વિતરાગી, એ વિતરાગી દશાને અમે પગે લાગીએ છીએ. કેમ કે હું પણ વિતરાગી દશા પ્રગટ કરવાનો કામી છું. પગે લાગવાનું કારણ શું? વંદન કરવાનું કે હું પણ, મારે પણ આપના જેવું થવું છે, માટે એ પરિણામ પૂજ્યતર છે. હવે એના પરિણામ ને પૂજ્યતર તમે કહ્યું, પણ એને અભેદ કરીને એ આત્માને પૂજનીક છે તો નિશ્ચય થઈ ગયું. ત્યાંથી સમજાયું વાતો, આવું લેવું છે તો અહીંયા પણ સમજાવવા
બીજો ઉપાય.
હે પ્રભુ, આપના રત્નોત્રય ને મારો નમસ્કાર, આપના રત્નોત્રય જે પ્રજ્ઞા આપને મને હું નમસ્કાર કરું છું. રત્નત્રય ને નમસ્કાર કર્યું એ પૂજ્યતર છે, અને રત્નત્રય થી આપ અભેદ થયા નિર્વિકલ્પ ધ્યાનમાં, જ્યાં ગુણગીનો નો ભેદ પણ હતો નથી, માટે આપ પૂજ્યતમ છો એમ હવે અહીંયા લેવું. હવે વ્યવહાર પૂજ્યતર છે. આમાંથી કેટલાક મને મારા કાન ઉપર આવે ને, મારા કાન ઉપર વાત આવે કે જો વ્યવહાર આમાં પૂજ્યતર નીકળે કઈ સમજે. એટલે વ્યવહાર પ્રક્રિયા પરિણામ જે છે એ પૂજ્યતર છે. સાધક કા વ્યવહાર ન થઈ ગઈ પૂજ્યતર નહીં, એ નહીં એ ઇસકા
એનો તો સ્ટેજ ઉપર છે જ નહીં.
અસત કલ્પના ને તો નિવૃત્તિ કરી
નાખી,
એ તો બંધમાર્ગ છે. બંધમાર્ગ પૂજ્ય પણ ન હોય, પૂજ્યતર પણ ન હોય, અને પૂજ્યતમ પણ ન હોય, અને નિશ્ચય રત્ન કરીને આ પરિણામ પૂજ્યતર છે પણ પૂજ્યતમ નથી. કેમ કે સાક્ષાત મોક્ષ નું કારણ થતું નથી, લાખો કરોડો રસ્યા જાય પરિણતિમાં, અને જે અભેદ થઈ નિર્વિકલ્પ તો ધ્યાનમાં જામી ગયો બે ઘડીમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય. પોતાનું ભાવિ જે આવવાનું છે ને, આ એની વાત કરે કે તારું ભાવિ આવું થવાનું છે એમ. જો એમ છે તો નિશ્ચય વ્યવહાર બંને સમાન પૂજ્યતાને પ્રાપ્ત થાય છે, નહીં એમ નથી. કારણ કે વ્યવહાર પૂજ્યતર છે અને નિશ્ચય પૂજ્યતમ છે. ભેદ છે વિતરાગી પર્યાય નો ભેદ. નિશ્ચય રત્નત્રય પૂજ્યતર છે, એ વ્યવહાર છે પૂજ્યતર છે, અને આત્મા છે તે પૂજ્યતમ છે. એ આત્મા કેવો? પર્યાય પરિણત દ્રવ્ય.
હવે
ધ્યાન છે તે પૂજ્યતર છે, અને ધ્યાતા છે તે પૂજ્યતમ છે. ધ્યાન જે છે નિર્વિકલ્પ, એટલે કે નિશ્ચય રત્નત્રયના પરિણામ, જે શુદ્ધ પરિણામ ધ્યાન છે, ધ્યાનની અવસ્થા તે પૂજ્યતર છે. અને ધ્યાન ધ્યેયની અભેદ થઈને ધ્યાતા થયો તો એ પૂજ્યતમ છે. ધ્યાન છે પૂજ્યતર, અને જ્ઞાતા કેમ કે સાક્ષાત મોક્ષ નું કારણ છે, પરંપરા મોક્ષ નું કારણ છે. આ વ્યવહાર પૂજ્યતર છે, આ એ ચોટે કે આ પાંચ મહાવર્ત ના પરિણામ સાધક ના શુભરાજ એને પૂજ્ય કરાવો, એ તો અસત્ય કલ્પના તો છોડાવી નથી. આ વ્યવહાર નો પક્ષ શિવ ને અનાધિકાર રાગ. અહી એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે વ્યવહાર નિશ્ચય તથા અનુભય, એટલે બે માંથી કઈ નહીં, એ ગ્રહણ થવામાં પ્રમાણ જેનું લક્ષણ છે એવો વ્યવહાર પૂજ્ય કેમ નથી, એમ કે એ ભેદ છે એ પૂજ્ય કેમ નથી, અને અભેદ પૂજ્ય છે એમ કેમ કહ્યું. તેના ઉત્તરમાં કહે છે કે તે પ્રમાણ આત્માને નહી પક્ષાતીત કરાવવામાં અસમર્થ છે, તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. અભેદ અભેદ ને આશ્રય થયા પરિણામ, અભેદ અભેદ ને આશ્રય થયા પરિણામ, પ્રમાણતાનો વિષય છે.
સૂર્ય પ્રમાણ નો વિષય છે,
અધ્યાત્મ પ્રમાણ,
અધ્યાત્મ પ્રમાણ બરાબર.
કાળી દ્રવ્ય અને વર્તમાન પર્યાય શુદ્ધ બે શુદ્ધ લેવા, સમજી ગયા? તો એ પ્રમાણ નો વિષય થઈ ગયો. તો એ પ્રમાણ ઉપાદે કેમ નથી? કે પ્રમાણ ઉપાદે ન હોય એ કે છે જો. તેના ઉત્તરમાં કહે પ્રમાણ આત્માને નહી પક્ષાધિકાર કરાવવામાં સમય ઉપર કહ્યું તું કે તું વ્યવહાર અને નિશ્ચય એનો વિચાર કરજે એમ કહ્યું તું, પણ એ નૈપક છે ઉપર આવી ગયું છે. વિચાર કરવો એ નૈપક છે, પરિણમન નથી એમાં. તેના ઉત્તરમાં કહે પ્રમાણ આત્માને નહી પક્ષાધિક કરાવવામાં અસમર્થ છે, તેથી તે પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. જોકે પ્રમાણ, હવે આગળ, જોકે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, શુદ્ધ આત્માને આશ્રય જે પરિણામ પ્રગટ થાય એને તો ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો વ્યવહાર નહીંના વિષયનો વ્યવચ્છેદ નથી. એટલે કે એ ભેદનો નિષેધક નથી. નિષેધકપણાનો અભાવ હોવાથી તે વ્યવહારરૂપ ક્રિયાને રોકી શકતો નથી. વ્યવહારરૂપ જે ક્રિયા, ભેદરૂપ જે ક્રિયા થઈ, નક્તી ક્રિયા જે થઈ, એ તો ભેદ જ છે. એનો અભાવ કરીને અભેદમાં જાય. અહીંયા વ્યવહાર રત્નત્રીના વ્યવહાર રૂપ ક્રિયાને રોકી શકતો નથી. કોણ? પ્રમાણ. નિશ્ચય નહીં, સ્વાસ્થિત જે છે એ ભેદરૂપ વ્યવહારનો નિષેધ કરે છે. અણુપચાર અભેદ એ જે ભેદરૂપ વ્યવહાર ઉભો થયો એનો નિષેધ કોણ કરે છે? નિશ્ચય નહીં. અહીંયા નિશ્ચય નહીં વ્યવહાર નહીં એટલે એમ સ્વાસ્થિત અભેદ થાય તે નિશ્ચય, અને ભેદ આશ્રિત વ્યવહાર, સમજી ગયા? એનો નિષેધ પ્રમાણ કરી શકતો નથી. પાછો નિશ્ચયમાં આવે, અરે આ તો વ્યવહાર છે, આ પરિણતિ વ્યવહાર છે, એ પરિણતિ અંતર કર્મ કરીને નિશ્ચય જ્યાં પ્રગટ થયો ત્યાં વ્યવહારનો નિષેધ થઈ ગયો. વ્યવહારનો એટલે ભેદરૂપ વ્યવહારનો નિષેધ, પરિણતિનો નિષેધ થયો અને શુદ્ધ ઉપયોગ પ્રગટ થઈ જાય.
પ્રમાણ એટલે જે નક્તિ ક્રિયા પ્રગટ થઈ, એ નક્તિ ક્રિયામાં જે અભેદરૂપ પરિમાણ છે તે નિશ્ચય, અને ભેદરૂપ
ભેદરૂપ છે તે વ્યવહાર.
પણ એ જ નક્તિ ક્રિયામાં
હવે એમ કે છે કે એ જે પ્રમાણો વિશે છો, એક આત્મા અને એક પરિણામ, બે વસ્તુ થઈ, એકને આત્મા લેવો,
આત્મા લેવો,
અભેદમાં એક આત્મા લેવો બરાબર, અને એનો જ જે ભેદ કરો તો એ વ્યવહાર છે. હવે પ્રમાણ જ્ઞાનથી જુઓ તો આત્મા પણ છે અને મોક્ષ માર્ગ પણ છે. પ્રમાણ જ્ઞાનથી બે અંશને જુએ છે. હવે કે છે કે એ જે પ્રમાણ છે, પ્રમાણ જ્ઞાન, એ જે ભેદરૂપ વ્યવહાર એનો એ ક્રિયાનો નિષેધ કરવા અસમર્થ છે. પ્રમાણ જ્ઞાન જ્ઞાનનો વિષય છે, આ પણ છે ને આ પણ છે, એમાં વિધિ નિષેધ ન હોય પ્રમાણમાં. પ્રમાણ જ્ઞાનમાં છે ને છે, આમ છે ને આમ નથી, એ નહીં નો વિષય. તો કે છે તેના ઉત્તરમાં કહે છે આમાં રાગનો પણ મિથ્યા દ્રષ્ટિ હોય તો રાગ લઈ લેવો, મિથ્યા દ્રષ્ટિ જે હોય ને એ રાગ આમાં આગમ પ્રમાણ પણ લઈ લેવું, ભેગું કે રાગનો નિષેધ કરે છે, સ્વાસ્થિત નિશ્ચય એ પણ ભેગું લઈ લેવું, લઈ શકાય એમાં કઈ વાંધો. પ્રમાણ આત્માને નહીં પક્ષાતીત કરવામાં અસમર્થ્યથી પૂજ્યતમ નથી. તેનો ખુલાસો આ પ્રમાણે છે. જો આગળ, જોકે પ્રમાણ નિશ્ચયના વિષયને ગ્રહણ કરે છે, પરંતુ તે અન્યનો વ્યવહારના વિષયનો વ્યવચ્છેદક નિષેધક નથી. પ્રમાણ જ્ઞાન તો કહે છે કે નિશ્ચય મોક્ષ માર્ગ પણ છે ને આત્મા પણ છે. નિશ્ચય મોક્ષ માર્ગ નો ભેદ ઉછો એ સાક્ષાત મોક્ષ નું કારણ નથી, તેથી એનો નિષેધ કરે છે, સ્વાસ્થિત નિશ્ચય નહીં. સદભૂત વ્યવહારનો નિષેધ કોણ કરે છે? નિશ્ચય. અને સદભૂત વ્યવહાર કોનો નિષેધ કરે છે? અસત કલ્પનાનો. બે દેખાય છે, એક ત્રિકાળી દ્રવ્ય પણ દેખાય છે અને નિશ્ચય રત્નત્રીના પરિણામ પણ ગણાય છે. એક નથી દેખાતો, બે દેખાણા, બે દેખાણા એટલે એક નો નિષેધ નથી, બે થયા, બે નું પાછું એક કરી નાખે તો બીજા નો નિષેધ થઈ ગયો,
બે નો નિષેધ થઈ ગયો, અભેદ માં આવી ગયો.
એટલે નિર્વિકલ ધ્યાનમાં અહીં આવી શકતો નથી જ્યાં સુધી ભેદ ના વ્યવહારમાં ઉભો છે સાધક, ત્યાં સુધી નાનાનુભૂતિમાં સ્થાપિત કરવાને અસમર્થ છે. પરંતુ નિશ્ચય નહીં, એકત્વને લાવીને આત્મામાં જ્ઞાન ચેતનાને સ્થાપિત કરીને પરમાનંદ ઉત્પન્ન કરી વિતરાગ બનાવી પોતે ચાલી જાય છે. જે નિશ્ચય નહીં છે તે આત્માને વિતરાગ બનાવીને ચાલી જાય છે, એટલે કે નિશ્ચય નહીં રહેતી નથી, જ્ઞાન થઈ જાય છે. જેને નિશ્ચય નહીં કહ્યું એ હવે જ્ઞાન થઈ જાય છે. એમ જ્ઞાન અને જ્ઞાની એક વસ્તુ થઈ ગઈ, નહીં કઈ ક્યાં છે, નયા દીકરાંત થઈ ગયા. એમ રાગ પણ લેવો, અનાધિકાળનો રાગ હોય એનો વિશેષ પ્રગટ થાય તે લેવાય, પણ અત્યારે અધ્યાત્મની વાત, અત્યારે આપણે અધ્યાત્મની પ્રધાનતાથી અર્થ કર્યો, પેલા રાગનો વિશેષ કરવાની અપેક્ષા એ આપણે આનો અર્થ કર્યો. અનાધિ વિચારવૃત્તિ જે હોય ને એને એને માટે એ રાગનો નિષેધ કરી અને અંતરમાં આવી જાય, અને જે સાધક છે એ ભેદનો નિષેધ કરીને ભેદમાં આવે છે.
જેની સ્થિતિમાં જે છે એ નિષેધ કરીને જાય ને અંદર,
ઉપસમ સમિત સાધક થઈ ગયો, સાધક થઈ ગયો પછી એને નિષેધ કેનો કરવો, ભેદ નો નિષેધ કરે, કેમ કે પરાશ્રિત વ્યવહાર એ તો અસંકલ્પના છે, એ તો બંધમાર્ગ છે. આ ઉપર ઉપરની વાત
બરાબર,
અને આ રીતે આત્માને પક્ષાતિક્રાંત કરી દે છે, એટલે કે નહીં પક્ષથી પાર કરી દે છે. આ કારણથી પૂજ્યતમ છે, નિશ્ચય નહીં પૂજ્યતમ છે. એમ નિશ્ચય નહીં પૂજ્યતમ છે એટલે સમ્ય કૃષ્ણાચાર્યના પ્રેરણાથી અભેદ થઈ ગયો, એ પૂજ્યતમ છે. સવિકલ્પ દશામાં છઠ્ઠા ગુણ સ્થાને પ્રમાણ જ્ઞાનથી જોયે તો આત્મા છે, નાશ ઉત્પન્ન નથી છે, એ ચારિત્ર પેક્ષા એ નહીં પક્ષ છે. બોલો, મિથ્યા દ્રષ્ટિનો નહીં પક્ષ નો નહીં પક્ષના બે અર્થ છે, મિથ્યાત્વ સહિતના રાગને પણ નહીં પક્ષ કહેવાય, અને મિથ્યાત્વનો અભાવ થઈ ગયો પછી રાગ સાધકને ઉઠે છે એને પણ નહીં પક્ષ માં લીધું છે. ભાવાર્થમાં સમયસરના ભાવાર્થમાં એ વાત લીધા, એટલા માટે નિશ્ચયની પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર પણ છે તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. તેનું અવલંબન કરે તો સમ્યક દ્રષ્ટિ થાય છે. અહીંયા સમ્યક દ્રષ્ટિ થાય છે, વિચાર દ્રષ્ટિ વ્યવહારનો નિષેધ કરે તો સમ્યક દ્રષ્ટિ થાય છે, કેમ કે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક. ઉપર કહ્યું વ્યવહાર પરમાર્થને પ્રસિદ્ધ કરે છે, ઉપર એમ કહ્યું, અહીંયા કહ્યું કે નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. પ્રતિપાદક એટલે કેનારો, અનુભવની વાત હતી અને આમાં કહેવા માટે
અનુભવ પ્રતિપાદક શબ્દ
પ્રતિપાદક છે, ઉમા પરમાર્થને પ્રતીત કરે છે, એમ હતું. વ્યવહાર પરમાર્થને પ્રતીત કરે છે, અહીંયા નિશ્ચય પરમાર્થનો પ્રતિપાદક છે. શાંતિથી વિચારવું, કેમ કે એમાં તો ભાવો બ્રહ્માંડના ભેરા છે, કોઈ અપેક્ષા એ બીજી અપેક્ષા એ બી પડે ના અર્થો થઈ શકે છે. મિથ્યા દ્રષ્ટિ હોય ત્યારે રાગનો નિષેધ કરે છે, સાધક થઈ ગયા પછી સવિકમ દશામાંથી નિર્વિકમ આવતો નથી એટલે ભેદ ભેદનો નિષેધ કરે છે, ભેદમાં ચેન્જ હોય જાય. એટલે કે ઈ જે પાંચમા વર્ષના પરિણામ છે ને સાધકને, એનો તો નિષેધ વર્તે જ છે, સવિકલ દશામાં એનો નિષેધ તો વર્તે છે ખરા, પણ એને મોક્ષ માર્ગ છે માનતા નથી એટલે નિષેધ તો વર્તે છે. હવે સવિકલ દશા છે છઠ્ઠે ભૂસ્થાને, ત્યારે કહે છે કે એ ત્રિકાળી દ્રવ્યનો વિચાર કરે છે અને દ્રવ્ય આશ્રિત જેટલી શુદ્ધિ પ્રગટ થઈ એનો પણ વિચાર કરે છે કે આ શુદ્ધતા છે કે મોક્ષ માર્ગ છે અને વ્યવહાર છે પર્યાય છે માટે. અને હવે હવે એ જે પરણતિમાં ઉભો છે એને બદલે શુદ્ધ ઉપયોગ એને કરવો છે હવે, તો કેનો નિષેધ કરે છે? પરણતિનો, ભેદરૂપ પરણતિનો નિષેધ કરે અને અભેદમાં કહે સવિકલ્પમાંથી નિર્વિકલ્પ. ઓલો તો બંધ માર્ગ છે, ભલે પાંચ માર્ગના પરિણામ છે એને નિષેધ કરવો પડતો નથી, એ તો નિષેધ રૂપ જ જણાય છે. આત્માના પરિણામ જ નથી, આ તો આત્માના પરિણામ છે, પણ આત્મા ને આત્માના પરિણામ એમ બે પણ દેખાય છે પ્રમાણથી.